નમસ્કાર. ચાલો આજે એક એવી નવલકથાની દુનિયામાં જઈએ જે બુદ્ધિ અને વાસ્તવિકતા વચ્ચેની ખેંચતાણની વાત કરે છે. આઇરિસ મર્ડોકની 1954માં આવેલી પહેલી જ નવલકથા અંડર ધ નેટ.
હા, અને હંમેશા એ સવાલ થાય કે જ્યારે કોઈ ફિલોસોફર, કોઈ દાર્શનિક વાર્તા લખવા બેસે ત્યારે શું થાય?
બરાબર, શું એમના પાત્રો પણ સિદ્ધાંતોની જ ભાષામાં વાત કરે?
પણ મર્ડોકના કિસ્સામાં એવું બિલકુલ નથી. એમની નવલકથાઓ કોઈ ફિલોસોફીનો શુષ્ક ક્લાસ નથી. એ તો જીવનના ઉબડખાબડ રસ્તા પર ચાલતા, ભૂલ કરતા માણસોની વાત છે.
અને અંડર ધ નેટ તો ખાસ કરીને,
હા, એ આપણને યુદ્ધ પછીના લંડન અને પેરિસના એવા બોહેમિયન માહોલમાં લઈ જાય છે જ્યાં એમ કે કલાકારો અને વિચારકો પોતાની દુનિયામાં જીવે છે. આ કોઈ સીધી વાર્તા નથી, એક પિકારેસ્ક નવલકથા છે.
એટલે કે જેમાં નાયક કોઈ એક મંઝિલ વગર બસ ભટકતો રહે છે.
બરાબર, એક સાહસમાંથી બીજા સાહસમાં, અને આ ભટકવું જ કદાચ શીર્ષક સાથે જોડાયેલું છે, અંડર ધ નેટ.
ઝાડની નીચે. આ ઝાડ શું છે? મને લાગે છે કે ભાષા, તર્ક અને આપણા બનાવેલા સિદ્ધાંતોની ઝાડ છે. આપણે વાસ્તવિકતાને પકડવા માટે એને ફેંકીએ છીએ.
સાચી વાત છે.
તો સવાલ એ જ છે, નહીં, કે આપણો નાયક જેક ડોનાગ્યુ આ બૌદ્ધિક ઝાડમાંથી બહાર નીકળીને જીવનને એના અસલી સ્વરૂપમાં અનુભવી શકશે?
અને આ સવાલનો જવાબ આપણને વાર્તાના નાયક જેક ડોનાગ્યુના પાત્રમાં જ મળે છે. જેક એક એવો માણસ છે જેના માટે કહી શકાય કે
બુદ્ધિનો બારદાન.
હા, એ હોશિયાર છે, રમૂજી છે, પણ એટલો જ આળસુ અને હંમેશા કડકો રહે છે. એ અનુવાદ કરીને માંડ માંડ ગુજરાન ચલાવે છે.
એનું જીવન જાણે અટકી ગયું છે.
બિલકુલ, સસ્પેન્ડેડ એનિમેશન જેવું. એ બસ રાહ જોયા કરે છે કે કંઈક થશે અને એનું જીવન શરૂ થશે.
અને વાર્તાની શરૂઆત જ એના આ આરામદાયક ભ્રમ પર એક મોટા ઝાટકા સાથે થાય છે.
હા, એની મિત્ર મેજ, જેના ફ્લેટમાં એ મફતમાં રહેતો હોય છે, એને અચાનક જ
ઘર ખાલી કરવા કહી દે છે. એક જ ક્ષણમાં આપણો હોશિયાર નાયક બેઘર.
બરાબર, અને અહીંથી એની પેલી અસ્તવ્યસ્ત અને હાસ્યાસ્પદ યાત્રા શરૂ થાય છે. એની સાથે છે એનો પિતરાઈ ભાઈ ફિન.
ફિનનું પાત્ર બહુ રસપ્રદ છે, એકદમ શાંત.
હા, જેકનો પડછાયો છે પણ ચૂપચાપ. જેક ગમે તેવી યોજના બનાવે, ફિન બસ એનો સાથ આપે છે, સવાલ પણ નથી કરતો. આ બંને લંડનના રસ્તા પર નીકળી પડે છે.
પણ આ શોધ ખાલી ઘરની નથી, ખરું ને? આ તો અર્થ અને પોતાની ઓળખ શોધવાની એક મથામણ છે.
ચોક્કસ, કારણ કે જેકનો અસલી સંઘર્ષ બહાર નથી, એના પોતાના મનની અંદર છે. એ વાસ્તવિકતામાં ઓછો અને પોતાના માથામાં વધારે જીવે છે.
દરેક વ્યક્તિ અને પરિસ્થિતિ વિશે એણે પોતાના સિદ્ધાંતો ઘડી કાઢ્યા છે, એક આખી દુનિયા બનાવી છે.
હા, અને આ સિદ્ધાંતોની જાળના કેન્દ્રમાં ચાર લોકો છે. સૌથી પહેલી તો એના ક્વેન્ટિન, જેકની ભૂતપૂર્વ પ્રેમિકા,
જેને એક સામાન્ય સ્ત્રી તરીકે જોતો જ નથી.
ના, એના માટે તો એ એક રહસ્ય છે, એક આદર્શ છે, લગભગ દેવી જેવી. એનાની સામાન્ય વાટમાં પણ એ મોટા મોટા દાર્શનિક અર્થો શોધે છે.
અને બીજી બાજુ એનાની બહેન સેડી.
સેડી ક્વિન્ટિન એક ગ્લેવરસ ફિલ્મ સ્ટાર. જેકના મનમાં એના માટે શું છે કે એ છીછરી અને સ્વાર્થી છે, બસ એણે નક્કી કરી લીધું છે.
ત્રીજું પાત્ર હ્યુગો બેલફાઉન્ડર. આ પાત્ર મને બહુ રસપ્રદ લાગ્યું.
હા, એક અમીર ઉદ્યોગપતિ જેણે ફિલોસોફી છોડીને
ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. આ તો કમાલ કહેવાય.
અને જેકના મગજમાં એ વાત ઘર કરી ગઈ છે કે હ્યુગો જ એની જિંદગીનો સૂત્રધાર છે, જાણે પડદા પાછળથી એ જ બધી દૂરી હલાવી રહ્યો છે.
એટલે પોતાની નિષ્ફળતાઓ માટે દોષનો ટોપલો ઢોળવા માટે એને એક વ્યક્તિ મળી ગઈ છે.
બરાબર, અને ચોથો છે પેલો શાંત સાથી ફિન, જે બધું જુએ છે પણ બોલતો નથી. કદાચ એ ભાષા અને સિદ્ધાંતોને પેલી પારની દુનિયાનું પ્રતીક છે.
તો જેક આ બધા પાત્રોને લઈને પોતાના મનમાં એક વાર્તા રચી દીધી છે, પણ જ્યારે એ વાર્તાને વાસ્તવિકતામાં અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ ખરી ગડબડ થાય છે, નહીં?
બિલકુલ, અને અહીંથી વાર્તા હાસ્ય અને ગેરસમજોના એવા વમણમાં ફસાય છે કે જેકને લાગે છે કે હ્યુગોએ એના દાર્શનિક વિચારો ચોરી લીધા છે.
અચ્છા.
અને એના પરથી પુસ્તક બનાવીને પૈસા કમાયો છે, એટલે એ પૈસા કઢાવવા માટે જેક અને ફિન એક વિચિત્ર યોજના બનાવે છે.
કઈ યોજના?
તેઓ હ્યુગોના પ્રખ્યાત ફિલ્મસ્ટાર કૂતરા મિસ્ટર માર્સનું અપહરણ કરે છે.
એક મિનિટ, શું કૂતરાનું અપહરણ? આનાથી વધારે ઉટપટાંગ શું હોઈ શકે?
અને આખો પ્રસંગ અત્યંત હાસ્યાસ્પદ છે. એ પ્રખ્યાત કૂતરાને લંડનમાં છુપાવવાનો પ્રયત્ન, એના ચાહકોથી બચતા ફરવું, એના વાળને રંગવાનો નિષ્ફળ પ્રયાસ,
આ બધું એ બતાવે છે કે જેક વાસ્તવિકતા પર કાબૂ મેળવવા માટે કેવો ભયાવહ અને મતલબ હાસ્યાસ્પદ પ્રયાસ કરી રહ્યો છે.
બરાબર. પણ આ કોમેડી પછી વાર્તામાં એક ગંભીર વળાંક પણ આવે છે.
હોસ્પિટલ વાળો પ્રસંગ.
હા, પૈસાની તંગીને કારણે જેકને એક હોસ્પિટલમાં ઓર્ડરલી તરીકે કામ કરવું પડે છે અને અહીં પહેલીવાર એનો પેલો બૌદ્ધિક અહંકાર તૂટવા માંડે છે.
કારણ કે અહીં એનો સામનો એવી વાસ્તવિકતાઓ સાથે થાય છે જેની સામે કોઈ થિયરી કામ નથી કરતી.
બરાબર. માંદગી, પીણા, મૃત્યુ આ બધું જોઈને એના અહંકારના કવચમાં તિરાડો પડવાનું શરૂ થાય છે.
પણ જૂની આદતો ક્યાં સહેલાઈથી જાય છે? એ હજી પણ પોતાની જાળમાંથી પૂરેપૂરો બહાર નથી આવ્યો.
સાચી વાત. એ સેડીના કેટલાક ચોરેલા પત્રો વાંચે છે અને તેનું મન ફાવે તેવું અર્થઘટન કરી લે છે
કે એના કોઈ મુસીબતમાં છે.
હા, અને આપણો નાયક જેક તરત જ નોકરી છોડી હીરો બનીને એનાને બચાવવા પેરિસ દોડી જાય છે
અને આખી યાત્રા એકદમ નિષ્ફળ જાય છે.
સાવ નિષ્ફળ. એના મળતી નથી, પૈસા ખલાસ થઈ જાય છે, પણ હા, એને પોતાની ભૂલનો અહેસાસ ચોક્કસ થાય છે.
એટલે દરેક ઠોકર એને સત્યની થોડો નજીક લાવી રહી છે.
અને પછી આવે છે વાર્તાની પરાકાષ્ઠા, ફિલ્મ સેટ પર.
હા, એક ઐતિહાસિક ફિલ્મના શૂટિંગ માટે ભીડની જરૂર હોય છે અને જેક ત્યાં પહોંચી જાય છે. ત્યાં એના બૌદ્ધિક અહંકારની ચરમસીમાએ તે ભીડ વચ્ચે એક લાઉડસ્પીકર હાથમાં લઈને
ભાષણ આપવાનો પ્રયત્ન કરે છે.
હા, આઝાદી અને સત્ય વિશે એક ભવ્ય દાર્શનિક ભાષણ.
અને લોકો એની વાત ધ્યાનથી સાંભળે છે?
કોઈ નહીં. કોઈને એની ફિલોસોફીમાં રસ નથી. ઉલટાનું, એનો આ પ્રયાસ એક મોટા હુલ્લડમાં પરિણમે છે. એટલે એના બૌદ્ધિક વર્ચસ્વનું જાહેર પતન.
બિલકુલ. અને આ હુલ્લડ પછી, એ અંધાધૂંધી પછીની શાંતિમાં હ્યુગો સાથે તેની લાંબી અને નિર્ણાયક વાતચીત થાય છે
અને એ શાંતિમાં જ મોટો વિસ્ફોટ થાય છે. નહીં,
બરાબર. આ સંવાદ જેકની બધી જ જાળને કાતરની જેમ કાપી નાખે છે. એક પછી એક સત્ય સામે આવે છે. હ્યુગો કહે છે કે હું અને એના ક્યારેય પ્રેમમાં નહોતા, અમે તો બસ સારા મિત્રો હતા.
અને સૌથી મોટો આઘાત તો પેલી ફિલોસોફીની ચોપડી વિશે નો હશે, ખરું ને?
હા, એ સૌથી મોટો ફટકો હતો. જેક જે પુસ્તક ધ સાયલેન્સરને પોતાની મહાન કૃતિ માનતો હતો, એ
તો હ્યુગોના વિચારોનું એનું પોતાનું ખોટું અર્થઘટન હતું.
હા, હ્યુગો તો કહે છે કે તે મારા સાદા વિચારોને બૌદ્ધિકતાની ભારેખમ જાળમાં ફસાવીને બરબાદ કરી દીધા. આનાથી મોટો આઘાત જેક માટે શું હોઈ શકે?
આ તો અપમાનની ચરમસીમા છે. એના આખા અસ્તિત્વનો પાયો જ હચમચી ગયો.
પણ કદાચ આ પતન એની મુક્તિ માટે જરૂરી હતો.
હા, કારણ કે એની બધી જાળ, બધા સિદ્ધાંતો, બધી ધારણાઓ ક્ષણભરમાં તૂટી જાય છે. એ ખાલી થઈ જાય છે.
પણ કદાચ પહેલીવાર આઝાદ અનુભવે છે અને આ પતન પછી જેકનું પુનર્નિર્માણ શરૂ થાય છે.
હવે એ કોઈના આશરે નથી.
ના, પોતાના દમ પર નવેસરથી જીવન શરૂ કરે છે. એક નાનો ઓરડો ભાડે રાખે છે, હોસ્પિટલમાં સ્થિર નોકરી સ્વીકારે છે.
અને છેલ્લી વાર એનાને મળે છે ત્યારે શું એ હજી પણ એને દેવી માને છે?
ના, આ વખતે પહેલીવાર તે એનાને એક રહસ્યમય પ્રતીક તરીકે નહીં, પણ એક સામાન્ય વાસ્તવિક વ્યક્તિ તરીકે જુએ છે.
એક એવી વ્યક્તિ જેની પોતાની જિંદગી અને પોતાની સમસ્યાઓ છે.
બરાબર. અને નવલકથાના અંતે એક ખૂબ જ સુંદર અને આશાસ્પદ દ્રશ્ય છે, જે એક પોતાના નવા ઓરડામાં એક ખાલી નોટબુક ખોલે છે
ફરીથી લખવા માટે. પણ આ વખતે સિદ્ધાંતોથી નહીં, પણ અનુભવથી. જાણે એ કહેતો હોય કે હવે હું દુનિયા વિશે અનુમાન નહીં લગાવું, પણ એને અનુભવીશ.
સાવ સાચી વાત. આખી નવલકથા વાંચીને મને મર્ડોકનો એક વિચાર યાદ આવે છે. ઓલ થિયોરાઇઝિંગ ઇઝ ફ્લાઇટ, એટલે કે બધી જ ફિલોસોફી એ વાસ્તવિકતાથી પલાયન છે.
અને આપણે બધા જ ક્યારેક જેકની જેમ આવી જાળ નથી ગુંતા, ખાસ કરીને પ્રેમ જેવી બાબતોમાં?
ચોક્કસ. જેકનો એના માટેનો પ્રેમ એ સાચો પ્રેમ હતો જ નહીં.
એ તો એના વિશેના પોતાના આદર્શ વિચારને પ્રેમ કરતો હતો.
હા, એનામાં પોતાના અહંકારનું પ્રતિબિંબ જોતો હતો. અને નવલકથા એ જ કહે છે કે સાચો પ્રેમ બીજાને યથાર્થ સ્વરૂપમાં જોવાથી શરૂ થાય છે.
અને અંતમાં જેકનું થેમ્સ નદીમાં તરવું
એ પણ એક શક્તિશાળી પ્રતીક છે. એક ગંદી ઠંડી વાસ્તવિક નદીના પાણીમાં ડૂબકી લગાવીને જાણે જીવનના અણધાર્યા પ્રવાહને અપનાવી રહ્યો છે.
જે પ્રવાહનો તે અત્યાર સુધી પ્રતિકાર કરતો આવ્યો હતો, હવે તે એમાં પોતાને વહેવા દે છે.
બરાબર.
તો આ નવલકથા શીખવે છે કે સાચું જ્ઞાન જટિલ સિદ્ધાંતો બનાવવામાં નથી, પણ વાસ્તવિકતાને જેવી છે તેવી નમ્રતાથી સ્વીકારવામાં છે.
અને એ પણ કે જીવનનું સૌથી મોટું સાહસ આપણા પોતાના વિચારોની ઝાડમાંથી બહાર નીકળીને દુનિયાને સ્પષ્ટ આંખે જોવામાં છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.